નથી, ધ્યેય ખોટું, ધ્યેયમાં ભૂલ થઈ ગઈ. ધ્યેય એને વિકલ્પાત્મક ભૂમિકામાં પણ નિર્ણય કરવો હોય તો જેવો આત્માનો સ્વભાવ ભગવાને કહ્યો, અનુભવી પુરુષ કહે છે, એવો જ જે ધ્યેયભૂત આત્મા, ધ્યેયનો બરાબર નિર્ણય કરવો પડશે કે એ ભગવાન આત્મા છે. એને તમારા આત્માએ, જો આ તમને નિર્ણય કરવા માટે કહું છું, તમારા જે શુદ્ધાત્મા તમારો છે, શુદ્ધાત્મા સામાન્ય તત્વ, એને જ અત્યારે આપણે આત્મા કહીએ છીએ. પર્યાયને આત્મા કહેતા નથી, કેમ કે નાશમાન છે, વ્યવહારનો વિષય છે. હવે જે તમારો શુદ્ધાત્મા છે, એને ભૂતકાળમાં કર્મ બાંધ્યા નથી અને વર્તમાનમાં કર્મનો બંધ તમને નથી. ભાવિ કોઈ કાળે તમે કર્મ બાંધવાના જ નથી, એ તમને બેસવું જોઈએ, એક વાત. બીજું, કર્મના ઉદયમાં હું જોડાતો જ નથી, ભૂતકાળમાં જોડાયો નથી, ભવિષ્યકાળમાં સિદ્ધ અવસ્થા પ્રગટ થશે એની પહેલા પહેલા કદાચ બે પાંચ ભાવ આવે તો હું એમાં જોડાવાનો નથી. કેમ કે કર્મના ઉદયમાં જોડાઉ તે આત્મા નહીં, આત્મા નિરાલંબી છે, એ કોઈનું અવલંબન નથી લેતો. અવલંબન લે છે, એ પરિણામ લે છે, તો પરિણામ તો આશ્રવ તત્વ છે. એ આશ્રવ એ કર્મનું અવલંબન લો તો લો, હું તો જીવ છું, હું કોનું અવલંબન લઉં. એવો ચારે પડખેથી, એકવાર મેં વાત કરી હતી કે ચારે પડખેથી તમે અધ્યયનમાં, શાસ્ત્ર સ્વાધ્યાયમાં, પરસ્પર વિચારમાં, વાંચનમાં તમે શુદ્ધાત્માને શોધી કાઢો, શુદ્ધાત્માને શોધા કરો. તમે સમ્યક દર્શનની ચિંતા ન કરો, સમ્યક દર્શન તો બેન સહજ થવાનું જ છે. જે તમે પાસે પરમાત્મા દ્રષ્ટિમાં આવ્યો તો પરમાત્મા દ્રષ્ટિમાં આવ્યો એનું નામ સમ્યક દર્શન, એનું નામ સમ્યક જ્ઞાન છે. તમે પરમાત્માની દ્રષ્ટિમાં લ્યો ને, એ પરમાત્મા મારું નિજ સ્વરૂપ કેવું છે, એ ચારે બાજુ શાસ્ત્રમાંથી શોધો. એ એક એવી નજર પડે છે, સમજી ગયા, એક નજર થઈ જાય છે. એ નજર એવી છે કે એ જ્યાં ક્યાંથી એ જેને મળે, નિશ્ચયનો પક્ષ આવે ને, નિશ્ચયના પક્ષવાળાને મળશે, વ્યવહારના પક્ષવાળાને શાસ્ત્રમાંથી, સમયસારમાંથી નહીં મળે એને. કેમ કે એ સમયસારમાંથી શું કાઢશે, વ્યવહાર કાઢશે,
એને સાચું શોધવાની ખ્યાલ નથી.
વ્યવહારનો પક્ષ એટલે આ બે પડખાથી વાત કરીને ધ્યેય ને જ્ઞેય, તો પર્યાયથી સહિત આત્મા છે એમ આવે શાસ્ત્રમાં. અનુભૂતિ તે આત્મા છે, જ્ઞાન તે આત્મા છે, શ્રુત જ્ઞાન તે આત્મા છે, સમ્યક દર્શન તે આત્મા છે એમ કે, સમજી ગયા. ત્યારે ત્યાં અભેદ વિવક્ષાનું કથન, જ્ઞેયની પ્રધાનતા છે, જ્ઞેયની પ્રધાનતા એ જ્ઞેય છે. પર્યાયથી સહિત ને આત્મા કે ને, સંવર્ત્ય આત્મા, પ્રત્યાખ્યાન્ત્ય આત્મા, ચારિત્ર્ય આત્મા, તો એ જ્ઞેયની પ્રધાનતાથી આત્મા કયો. અને ધ્યેયની પ્રધાનતાથી જયારે આત્મા કેવો હોય તો ત્યારે એ સમ્યક દર્શનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય પરદ્રય છે. ધ્યેય, ધ્યેયમાં પર્યાયનો અભાવ છે અને જ્ઞેયમાં પર્યાયનો સદભાવ નથી. હા, જાણવા લાયક, જાણવાનો વિષય, વ્યવહારનો વિષય છે, એ વ્યવહારનો વિષય છે. પરિણામી દ્રવ્ય, પરિણામી, પરિણામી દ્રવ્ય છે તે જ્ઞેય છે અને અપરિણામી દ્રવ્ય છે તે ધ્યેય છે. હવે જયારે અપરિણામીનું ધ્યાન કરે છે ત્યારે આત્મા સમય દર્શન ધ્યાન કરે તો પરિણમે પણ છે, નથી પરિણમ તો નહીં, પરિણમે છે. તો જે પરિણામી આવ્યું જ્ઞાનના અગ્નિમાં, એ જ્ઞેય થઈ ગયું. અને અપરિણામી ધ્યેય અને પરિણામી જ્ઞેય, નિષ્ક્રિય તે ધ્યેય અને સક્રિય તે જ્ઞેય, અને સક્રિય સહિતનું નિષ્ક્રિય એ પણ જ્ઞેય અનન્ય. એક અલગ ત્રિકાળી ધ્રુવ લેવો, પર્યાયને મેં બિલકુલ અડબા દેવી નહીં. પર્યાયની નાસ્તી છે, એમાં પર્યાયનો અભાવ છે. ત્રિકાળ સતમાં ક્ષણિક સતનો અભાવ છે ત્યારે બે સત્સિદ્ધ થાય. હા, નહીતર એક થઈ જશે બે થઈને. પણ જ્ઞેયની જુઓ તો ત્રણેય થઈને એક સત. આ ગજબની વાત. કોક પામે છે એનું કારણ આ છે, આ જે છે આવી ભૂલ રહી જાય છે, સમજી ગઈ. આ ભૂલ છે, આ બહુ સૂક્ષ્મ ભૂલ છે, આ બહુ સૂક્ષ્મ ભૂલ. આ તો ભલભલાને ખ્યાલમાં નથી આવતો. મને પાસે તો ઘણા પ્રશ્ન આવે ને કે પર્યાયથી સહિત તમે દ્રવ્ય જ્ઞેય કયો તો તો એમ કે ધ્યાનનું ધ્યેય ઢીલું પડી જશે, એમ કે દ્રષ્ટિનો વિષય. અરે, દ્રષ્ટિનો વિષય દ્રઢ થશે, આભળ તો ખરો અનુભવ થશે તને. એ ધ્યેયનું તો ફળ છે, એને જ્ઞેય ઉપર વજન નહીં આપવાનું, આપણે વજન આપવાનું ધ્યેય ઉપર. તમારે ધ્યેયનું સ્મરણ કર્યા કરવું, ધ્યેયનું સ્મરણ કરશો ને તો જ્ઞેય તો આપોઆપ થઈ જશે. પાડાનું ધ્યાન કરતા કરતા પછી તો હું પાડો છું, હે? જ્ઞેયનો વિચાર, જ્ઞેય તો આવી એક સ્થિતિ થાય ત્યારે આવું થાય છે, અને એને આત્મા કહેવાય. એવું શાસ્ત્રમાં આવે ત્યારે તમને મૂંઝવણ ન થાય, એમ અભેદ નહીં એને આત્મા કહેવાય. પર્યાય થી સહિત થયો ને એને અભેદ નહીં આત્મા કહેવાય. જાણવાનો વિષય, જાણવાનો વિષય, જ્ઞાનનો વિષય. ન થાય ગોટાળો ન થાય, એટલા માટે તમને જરા વધારે ચોખવટ અત્યારે કરી, એટલા માટે આવી સ્થિતિ અનુભવના કાળે થાય.
બેને કહ્યું છે અસ્તિત્વને જો પકડને આ મુખ્ય ધ્રુવ ધ્યેયનો જો વિચાર કર તો કે છે ગો ચૂકલી જશે, આપોઆપ
આપોઆપ બધું આવી જશે. ધ્યેય તો નક્કી થવું જોઈએ, ધ્યેય વિના ક્યાંથી આગળ વધો તમે? તમે શુદ્ધાત્માનું સ્વરૂપ જ વિપરીત માને છે એટલે જ ખરેખર ધર્મ ધ્યાન પ્રગટ થતું નથી. મૂળ ભાવ, મૂળમાં ભૂલ છે, ધ્યેયની ભૂલ છે. જગતના જીવો ધ્યાન ઉપર ચડે છે પણ ધ્યેય શું? તમે ધ્યેય તો એવું મજબૂત રીતે શોધો, શાસ્ત્રમાંથી ઠેક ઠેકાણે મળશે, મળી જશે તમને. ધ્યાન નો આશ્રય કરો તો પર્યાય દ્રષ્ટિ, ધ્યેય પૂર્વક ધ્યાન નું જ્ઞાન કરો તો પર્યાય દ્રષ્ટિ નહીં તો જ્ઞાન નું જ્ઞાન. જો પર્યાય નો અહંબુદ્ધિ પર્યાય માં કરો તો પર્યાય તો ધ્યેય બની ગઈ ને, છે તો ધ્યાન, એને તમે ધ્યેય બનાવ્યું કે પર્યાય તો હું ધ્યેયની ભૂલ, ધ્યેયની ભૂલ એટલે આર્થ ધ્યાન રુદ્ર ધ્યાન થયું. રાગ તે હું ને આ મનુષ્ય હું, સ્ત્રી તે હું, એ પર્યાયમાં આત્મબુદ્ધિ કરી, પર્યાયને ધ્યેય બનાવ્યું તમે તો એનું નામ મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે.
એટલે સાચું ધ્યાન નહીં, સાચી એની યથાર્થ
નિર્ણય નાની નહીં, કાંઈ નહીં, ખાવ ખોટું, સો ટકા ખોટું ખાવ, પાયાથી ભૂલ છે. સારું કે તમે પ્રશ્ન પૂછો ને એટલે ખુલાસો આવ્યો, પાડાથી સમજાઈ જાય, પાડાના ધ્યાન.
અને માણસને આમ બરાબર વિચારમાં આવે કે માણસ જે જાતનું ધ્યાન કરે છે
એ મય થઈ જાય છે, થઈ જાય છે, તદાકાર થઈ જાય છે, લવ લીન એમાં થઈ જાય છે, કઈ ભાન રહેતું નથી, ભાન ભૂલી જાય છે. નિયમસાર શાસ્ત્ર છે એનો ત્રીજો અધિકાર શુદ્ધભાવ અધિકાર છે. શુદ્ધભાવ અધિકાર હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે. ગાથા 38 ચાલુ થઈ ગયું ને. જીવાદિ બહિ તત્વમ તચ્ચમ હેયમ ઉવાદેયમ અપણો અપ્પા કમો ઉપાધિ સંભવ ગુણ પજાઈમ વદિરીતો છે. બાય તત્વ જીવાદિ સર્વે હે જયાત્મા ગ્રાય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. અનિવાર્થ જીવાદિ બાહ્ય તત્વ હે છે, કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે. જે ઉપાદેય તત્વમાં ભૂલ થઈ છે, અનાદિકાળથી ઉપાદેય તત્વ કહો કે ધ્યેય તત્વ કહો કે અવલંબનભૂત આત્મા કહો કે ભૂતાર સ્વભાવ કહો, એકાર્થવાચક છે. તો શું ઉપાદેય છે? હેયનું સ્વરૂપ જાણે છે જગત, કે ક્રોધ છે એ હેય છે, પાપના પરિણામ હેય છે, પુણ્યના પરિણામ પણ હેય છે એમ પણ જાણે, પણ ઉપાદેય તત્વ શું છે એ યથાર્થપણે એને લક્ષમાં લીધું નથી. એ વાત ઉપાદેય તત્વની વાત કરે છે. આખો અધિકાર ઉપાદેય તત્વનો છે. પહેલી ગાથામાં જે ઉપાદેય શબ્દ લખ્યો છે એ દરેકમાં લાગુ પાડી દેવો કે ઉપાદેય તત્વ આશ્રયભૂત તત્વ ધ્યાનનું ધ્યેય ધ્યાન છે એ પરિણામ છે. ધ્યાન છે એ પરિણામ કહેવાય અને જે ધ્યેય છે શુદ્ધાત્મા એ ખરેખર ધ્યાનનું ધ્યેય છે. ટીકા. આ હેય અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. એટલે હેય તત્વ શું અને ઉપાદેય તત્વ શું, દ્રષ્ટિમાંથી છોડવાયું શું અને દ્રષ્ટિમાં ગ્રહણ કરવાયું શું, એના સ્વરૂપનું આ કથન કુંદકુંદ આચાર્ય ભગવાન આ ગાથામાં કહેશે. એમ ટીકાકાર પોતે મથાઓ બાંધ્યું કે આ ગાથામાં શું આવશે, કે આ ગાથામાં હેય તત્વ શું અને ઉપાદેય તત્વ શું, એના સ્વરૂપનું આમાં કથન છે. હવે પેલા હેય તત્વની વાત કરે છે, કેમકે મૂળમાં જીવાદી બાહ્ય તત્વ હે છે એવો શબ્દ પડ્યો છે, એનું ટીકા એટલે એનો વિસ્તાર. જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. ઉપાદેય નથી એટલે હેય છે, મૂળમાં હેય શબ્દ પડ્યો છે. અહીંયા કહ્યું કે ખરેખર ઉપાદેય નથી, આશ્રય કરવાયો નથી. એ નવ તત્વોનો સમૂહ છે, સાત તત્વોનો સમૂહ છે, તે પરદ્રવ્ય છે, તે કારણે તે ઉપાદેય નથી. ઉપાદેય નથી એનું કારણ આપ્યું કે એ સાતે તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. સાતે તત્વોમાં જીવાદી સાતે તત્વોમાં જીવ દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે, અજીવ આશ્રવ સંવ નિજરા બંધ ને મોક્ષ, બધા પરિણામ અશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ અને પૂર્ણ શુદ્ધ પરિણામ, બધા પ્રકારના પરિણામ માત્ર તે ઉપાદેય નથી, આશ્રય કરવા યોગ નથી, એમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી. કેમ કે તે પરદ્રવ્ય છે. સીધો ઝાટકો જ પરદ્રવ્ય મેં બેરો, પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય બેનો વિભાગ વેજ્ઞાન. આત્મામાં ઉત્પન્ન થતા પરિણામ પરદ્રવ્ય છે, પર ભાવ શબ્દ ન લખા, વિભાવ શબ્દ ન લખો, વિશેષ પરિણામ છે એમ ન લખું, પણ સીધું પરદ્રવ્ય લખું. હવે આગળ પરદ્રવ્ય છે કારણે એ છે અથવા ઉપાદેય નથી. સહજ વૈરાગ રૂપી મેલના શિખરનો જે શિખામણી છે એટલે સહજ જ્ઞાન અને વૈરાગ જેને પ્રગટ થઈ ચૂક્યું છે એવા મુનિરાજ આચાર્ય ઉપાધ્યાયને સાધુ સંતો જે નિરંતર શુદ્ધાત્માનું ધ્યાન કરે છે એવા ધર્માત્મા અતિ આસન ભવ્ય આત્માઓ સહજ વૈરાગ રૂપી વૈરાગ જ્ઞાન ને વૈરાગ તો ચોથે પાંચમે હોય પણ એના મહેલ એનો જે શિખર એનો જે શિખામણી ટોચ એ મુનિરાજની દશા હોય છે. જ્ઞાન ને વૈરાગ ચોથે થી અંશે શરૂ થાય, પાંચમે વધે અને છઠ્ઠે સાતમે એની પરાકાષ્ઠા થઈ જાય સાધકની દશાની એકદમ. હા, સહજ વૈરાગ રૂપી સહજ શબ્દ ઉપર વજન છે, બળાત્કારે કે હઠ પ્રયોગથી ઉદાસ થઈ જવું ને એમ નહીં, શુદ્ધ આત્માનું અવલંબન લેતા જે આત્મજ્ઞાન અને આત્માશ્રય વિતરાગતા પ્રગટ થાય એના કારણે સહજ વૈરાગ રૂપી મહેલના શિખર, એક તો મહેલ અને એનો પાછો શિખર અને એ શિખરનો પણ પાછો શિખામણી ટોચ, જેમ ઓલી પાઘડી પહેરે ને અહીંયા રાખે ને કલગી, એમ કલગી શિખામણી એટલે ટોચ ઉપરનું રતન ચૂડામણી, કલગીનું રતન નીચે ફૂટનોટમાં કલગીનું રતન, મેલના શિખરનો જે શિખામણી છે, એક વાત. બીજી વાત, પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, એટલે સાતે તત્વોનો જે સમૂહ ભેદરૂપ પરિણામ છે, એનાથી દ્રષ્ટિ જેની પરાન્મુખ થઈ ગઈ છે એની સામે જોતો નથી. પર દ્રવ્યથી એટલે સાતે તત્વના સમૂહ જે પરિણામ છે, સંવરને નિદ્રાના પરિણામ પ્રગટ થાય છે, એ અમને પરદ્રવ્ય છે અને એનાથી અમે પરાન્મુખ છીએ. નિશ્ચય રત્નત્રયના પરિણામ, ધર્મના પરિણામ અમને પ્રગટ થઈ ગયા છે, પણ ધર્મના પરિણામની સામે જોતા નથી. આહા, અમે તો એક ધ્રુવ પરમાત્મા જ્ઞાયક સ્વદ્રવ્યને જોઈએ છીએ, એનું અવલંબનમાં પડ્યા છીએ. આ પરિણામ થાવ તો થાવ, અમને એનું લક્ષ નથી, એની અમે સન્મુખ નથી. અમારી દ્રષ્ટિ ફરી ગઈ છે, અમારી દ્રષ્ટિ પર્યાય ઉપર નથી, અમારી દ્રષ્ટિ અભેદ સામાન્ય ઉપર પડી છે. અમે તો એક સામાન્ય ચિદાનંદ આત્માને આત્મા પણ અનુભવીએ છીએ. અમારા શ્રદ્ધામાં આત્મા, જ્ઞાનમાં આત્મા, ચારિત્રમાં પણ આત્મા છે. પરદ્રવ્યથી જ પરાન્મુખ છે, એટલે સ્વભાવની સન્મુખ, સ્વદ્રવ્યની જે સન્મુખ થયો તો એ પરદ્રવ્યથી પરાન્મુખ છે, દ્રષ્ટિ પરદ્રવ્ય ઉપર નથી. પરદ્રવ્ય એટલે સાતે તત્વનો સમૂહ જે પરદ્રવ્ય, જેનાથી જે સાધક આત્મા પરાન્મુખ છે. બે વાત કરી. ત્રીજી વાત, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. પાંચ પ્રકારની ઇન્દ્રિયો છે પણ એનો ફેલાવ રોકાઈ ગયો છે. પાંચ ઇન્દ્રિય હવે બહાર ક્યાંય ઘૂમતી નથી, જાતી નથી, ફેલાવ નથી, મર્યાદામાં આવી ગઈ. પાંચે ઇન્દ્રિય મર્યાદામાં આવી ગઈ છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે, આ નગ્ન દેહની અવસ્થા છે એટલો એ પરિગ્રહ રહેલો છે. પરિગ્રહ પણ એ પણ નિમિત્ત રૂપે છે, એના પ્રત્યે અમને મમતા ઈચ્છા પરિગ્રહ એ તો નથી, પણ એટલો સંયોગ, એટલો સંયોગ છે. પર દ્રવ્ય પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે, બીજો તો કઈ અમને પરિગ્રહ નથી. કપડા લતા તો અમને મુનિને હોય જ નહીં. જે પરમ જીન યોગેશ્વર છે, જે પરમ ઉત્કૃષ્ટ જીન યોગેશ્વર છે, એટલે કે યોગની સાધનામાં અમે ઉત્કૃષ્ટ છીએ. મુનિરાજ યોગની સાધનામાં ઉત્કૃષ્ટ છે, પરમ જીન યોગેશ્વર છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, ઓલામાં હતું કે પરદ્રવ્યથી પરાન્મુખ, તો કે છે કે સ્વદ્રવ્યમાં જેની જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, જેની બુદ્ધિ કામ કરે છે સ્વદ્રવ્યમાં, એવી તીક્ષ્ણ છે કે અમને પરદ્રવ્યો જે છે પર્યાય એની સામે જોતા નથી. પરિણામો આવે છે ને જાય છે, ઉપજે છે ને વિણસે છે, મહેમાન આવે છે ને જાય છે, સંયોગ આવે છે ને જાય છે, પરદ્રવ્ય આવે ને જાય, એની હારે અમારે કાંઈ લાગતો નથી. અમારી દ્રષ્ટિ તો ચિદાનંદ આત્મા, ધ્રુવ પરમાત્મામાં જામી ગઈ છે. અમે તો એક વસ્તુને જ આત્માપણે જોઈએ છીએ, બીજી વસ્તુને અમે આત્માપણે જોતા જ નથી ને. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એની બુદ્ધિ કામ કરે છે હવે, એ સ્વદ્રવ્યમાં કામ કરે છે. બીજી અમારી બુદ્ધિ ઓલા પરદ્રવ્યમાં કામે કરતી નથી, કેમ કે પરદ્રવ્યમાં અમારે બુદ્ધિ લગાવવાથી અમને કઈ ફાયદો નથી. આ સંવર નિરા છે, પરદ્રવ્ય છે, એના ઉપર અમને લક્ષ જ નથી. અમારું લક્ષ જ એના ઉપર નથી. અમારું લક્ષ ચિદાનંદ આત્મા, જે જ્ઞાયક ભાવ, ધ્રુવ, ટંકોત્કીર્ણ પરમાત્મા, એના ઉપર અમારી તીક્ષ્ણ બુદ્ધિ જામી ગઈ છે. અમારા જ્ઞાનનો વ્યાપાર અમારું જ્ઞાન પકડે છે તો આત્માને પકડે છે. આ પરિણામને પકડ છોડી દીધી છે, પરિણામને પકડતો નથી. એવા આત્માને હવે આ સાધક આત્માની અત્યાર સુધી આ વાત કરી કે એ શું, એની દ્રષ્ટિ ક્યાં છે, ક્યાંથી વિમુખ, ક્યાંથી સન્મુખ, અને સહજ જ્ઞાનનો વૈરાગ છે અને શિખામણી છે, દેહ માત્ર પરિગ્રહ છે, પરમજી યોગેશ્વર છે, સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને, આવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. પેલી ગાથામાં હતું કે જીવાદી બાહ્ય તત્વ હે છે, ઉપાદેય નથી, અને ગુણ પર્યાયથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે, એ મૂળ પાઠમાં હતું. તો હેયની વાત કરી, હવે ઉપાદેય આત્મા છે એમ કહ્યું. હવે એ આત્મા કેવો છે કે જે અમને ઉપાદેય છે, એનું જે સ્વરૂપનું વર્ણન કરશે. ટૂંકાણમાં કહી દીધું કે આવા સાધક આત્માને માત્ર પોતાનો શુદ્ધાત્મા, એકલો શુદ્ધાત્મા ટંકોત્કીર્ણ જેનું લક્ષણ, શુદ્ધ પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે, એવો એક શુદ્ધાત્મા સામાન્ય 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 અનંત ગુણાત્મક એવો ભગવાન આત્મા, આત્માને ઉપાદેય છે. સાધક આત્માને આત્મા ઉપાદેય છે એમ. એવા આત્માને, જે ઉપરનું સાધક આત્માનું સ્વરૂપ કહ્યું, એવા આત્માને ઉપાદેય શું છે કે આત્મા ખરેખર ઉપાદેય છે. એટલે આશ્રય કરવા યોગ, ગ્રહણ કરવા યોગ, દ્રષ્ટિ દેવા યોગ, લીન થવા યોગ, રમવા યોગ, એ ખરેખર ઉપાદેય આત્મા છે. હવે જે સાધક આત્માને આત્મા ઉપાદેય છે, અથવા જેને સાધક થવું હોય એને પણ આત્મા જ ઉપાદેય હોય, જે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હોય એને પણ આત્મા જ ઉપાદેય જયારે કરે ત્યારે સમ્યક દર્શન થાય. તો કહે છે કે એવો આત્મા, જે ઉપાદેય તત્વ છે, એનું સ્વરૂપ શું છે એમ, એ સમજવા જેવું છે. ખાસ ભાઈ, જ્યાં ત્યાંથી તમે જો શુદ્ધાત્મા શોધશો ને, તો તમને નિશ્ચયનો પક્ષ આવશે. અને આ જે નિયમસાર શાસ્ત્ર છે ને, એમાં જે આ શુદ્ધ ભાવ અધિકાર છે ને, એ નિશ્ચયના પક્ષ માટે ઉત્કૃષ્ટ છે. એનું કારણ શું કે આમાં કાંઈ ભેળસેળ નથી બિલકુલ. તમારે કાઢવાની મહેનત નહીં કરવી પડે. આમ તમને સામે આપશે, તમને સામે આપે છે હથેળીમાં, કે જો શુદ્ધ ત્રિકાળ, ત્રિકાળ શુદ્ધ, ટંકોત્કીર્ણ જ્ઞાયક સામાન્ય દ્રષ્ટિનો વિષય, ભૂતાર સ્વભાવ ત્રિકાળ, એ કેવો છે એમ. શુદ્ધ ઉપયોગ જુદી ચીજ, અને શુદ્ધ ભાવ એ જુદી ચીજ. શુદ્ધ ઉપયોગ પર્યાય નો અધિકાર, અને આ શુદ્ધ ભાવ એ દ્રવ્ય નો અધિકાર, ત્રિકાળી દ્રવ્ય. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે એ મોટે ભાગે શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ અધિકાર, શુદ્ધ ઉપયોગ નહીં પણ શુદ્ધ દ્રવ્ય નો અધિકાર. પણ છતાં એ શુદ્ધાત્માનો અધિકાર તો છે, દ્રવ્યનો અધિકાર છે, પણ એની અંદર જેટલું આમાં સ્પષ્ટ છે એટલું એમાં સ્પષ્ટ. એક જીવ અધિકાર સમયસારનો, એક અજીવ અધિકાર બે, અને ત્રીજો આ શુદ્ધ ભાવ અધિકાર. સમયસાર નો જીવ અધિકાર અસ્થિતિ છે, અજીવ અધિકાર નાસ્તિથી, પણ છે તો જીવ અધિકાર. નામ છે અજીવ અધિકાર, પણ જીવનું સ્વરૂપ બતાવવું છે, નિષેધ કરે છે કે તેઓ અજીવ છે પણ જીવ નથી, તેઓ અજીવ છે પણ જીવ નથી. એમાં જ્યાં કરવું, તેઓ અજીવ છે પણ જીવ નથી, તેઓ અજીવ છે અહીંયા અલ્પવિરામ, પણ અજીવ છે પણ જીવ નથી ત્યાં પૂર્ણવિરામ. હા, હવે એ અજીવ અધિકાર કેમ લખવો પડ્યો કે અજીવમાં જીવપણાની ભ્રાંતિ થઈ છે, એટલે બતાવે છે કે તું આ આને જીવ માની બેઠો છો, જીવ નથી એ અજીવ છે. હવે જયારે એ અજીવને અજીવ જાણે તો જીવ સાચો હાથમાં આવે, પણ જો અજીવ ને અજીવ ને જીવ માને તો ભ્રાંતિ થઈ જાય ને. એટલે અજીવ અધિકાર જે છે એક અપેક્ષા એ જીવ કરતા અજીવ અધિકાર ઊંચો છે. એક અપેક્ષા અજીવ અધિકાર ની છેલ્લી ગાથાઓ તો બહુ ઊંચી છે. બધા પરિણામ ને પૂદગલ ના પરિણામ કયા? પૂદગલ ના પરિણામ, પૂદગલ મય પરિણામ છે નહી, કર્મ ના સંબંધ થી થાય છે. કર્મ નો સદભાવ સંબંધ અને કર્મ નો અભાવ સંબંધ. ભાવબંધ થાય એમાં કર્મ નો સદભાવ સંબંધ છે પરિણામ ની સાથે. સદભાવ સંબંધ એટલે કર્મ ના ઉદયમાં જોડાય પરિણતિ, ત્યારે એને ભાવબંધ અને ભાવાસર થાય છે. બરાબર. હવે જયારે એ પરિણતિ કર્મ નો સંબંધ છોડી દે છે, આત્માની સન્મુખ થાય તો કર્મ નો સંબંધ છોડે છે ને. પેલા હતો, બરાબર, પેલા હતો આશ્રવમાં હતો અને પછી સંવર થયો તો કર્મ નો સંબંધ છૂટ્યો. બરાબર. અને ભાવબંધ હતો ત્યારે કર્મ નો સંબંધ હતો, સદભાવ સંબંધ, અને પછી કર્મ થી મુક્ત થયો, કર્મ છૂટી ગયા તો ભાવ મોક્ષ થયો. બરાબર. હવે એ જે મોક્ષ ની પર્યાય થઈ એ કર્મ ના અભાવ પૂર્વક થઈ, તો એ કર્મકૃત છે, જીવકૃત નથી. જીવ તો પહેલેથી હતો. એટલે એ કર્મ નો જે સદભાવ હતો એનો અભાવ થઈ ગયો, અને અભાવ થતા થાય એટલે અભાવ થી ન થાય. પણ અહીંયા જયારે એ મોક્ષ પર્યાય પ્રગટ થવાની હોય ત્યારે આ કર્મ નો અભાવ જ થઈ જાય છે. તો એવી સાપેક્ષતા આવી કર્મ પર્યાયમાં. આત્મા નિરપેક્ષ છે, મોક્ષના પરિણામ સાપેક્ષ છે, કર્મ સાપેક્ષ પરિણામ. કર્મના અભાવની અપેક્ષા રાખે છે, પૂદગલ કર્મના અભાવની અપેક્ષા રાખે છે, માટે તે પૂદગલના અભાવથી થયા ભાવ માટે પૂદગલના જ પરિણામ છે. સંયોગી ભાવ બધા સંયોગ લક્ષણ છે, સદભાવ સંયોગ અને અભાવ સંયોગ. અપેક્ષા આવીને પર્યાય નો મોક્ષ થાય છે, જીવનો મોક્ષ થાય છે નહીં. તો જેનો મોક્ષ થતો નથી અનાદિ અનંત મોક્ષ સ્વરૂપ છે એ હું છું, અને જેનો મોક્ષ થાય છે પર્યાય નો એ હું નથી. એટલે પરિણામ ક્યાંય, પરિણામની અધિકતા ના આવવી જોઈએ. પરિણામ નો જો મહિમા આવ્યો તો એ પૂદગલ નો જ મહિમા છે. એ અજીવ અધિકારમાં વધારે સારો ખુલાસો છે, ને ગુરુદેવના વ્યાખ્યાનો એના ઉપર થઈ ગયા છે. સમય સારો. એટલે જીવ અધિકાર અને અજીવ અધિકાર ખાસ ત્યાં વાંચવા જેવો છે, અને બાકી 320 ગાથા જયશ્રી આચાર્ય ભગવાનની વાંચવા જેવી છે. ક્રમબદ્ધ પર્યાયની ગાથાઓ છે 308 થી, એ વાંચવા જેવી, એના ઉપર ગુરુદેવનું વ્યાખ્યાન વાંચવા જેવા. 308 થી આવી એ મેન છે, અને 320 ગાથા જયશ્રી આચાર્ય ભગવાન એ ખાસ વાંચવા જેવી, અને બાકી સુધવા અધિકાર આ ઊંચામાં ઊંચો, અને પરમાર્થ પ્રતિક્રમણમાં 5 રતન છે એ કરતા બુદ્ધિ છોડાવે છે. કરવું, કરાવવું ને અનુબોધવું અને કારણ એ આપણે ઘેરે લીધી હતી. કેમ આઈ નહોતી લીધી? 71 થી, હા 76 થી એકાશ. હા તમે હતા કે નહીં ત્યાં? હતા ને ઘરે ત્યારે તમે હતા? હતા. હા એ ઊંચામાં ઊંચી ગાથા. હવે અહીંયા એમ કે છે કે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. હવે જે ઉપાદેય તત્વ છે એ કેવું છે? જે ઉપાદેય તત્વ ગ્રહણ કરવા દ્રષ્ટિમાં એમ એના પર તાટક માંડવા જેવી છે, એનું ધ્યાન કરવા જેવું છે, તો ધ્યેય વસ્તુ કેવી છે? ઉપાદેય કે છે કે ઔદયિક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રૂપ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. ભગવાન આત્મા કેવો છે કે ઔદાયિક આદિ ચાર ભાવો, ઉદય, ઉપશમ, ક્ષય ને ક્ષોપશમ, ક્ષાયિક પર્યાય, એ ચાર ભાવાંતર અનેરા ભાવો છે. શુદ્ધ પારણામિક ભાવ જે છે એ આત્મભાવ છે. આ એ આત્મભાવથી જુદા અનેરા ભાવો છે, ભાવાંતરો એટલે અન્ય ભાવો, આત્મા સિવાયના બીજા ભાવો. ઔદયિક, ઔપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક એ ચાર ભાવો પરમ પારણામિક ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કયા છે, જુદા ભાવો, મારા કરતા એ જુદા ભાવો. પરમ પારણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે. એટલે ચાર ભાવો ઉપર તમે લક્ષ રાખો કોઈ પણ ભાવ ઉપર તો ભગવાન આત્મા ગોચર ન થાય, જ્ઞાનમાં નહીં આવે, દ્રષ્ટિમાં નહીં આવે તમને. માટે એનું લક્ષ છોડવા જેવું ચાર ભાવો ઉપર, પર્યાય ઉપર લક્ષ કરવા જેવું નથી. પર્યાય હોતો હો ભલે, બસ અગોચર હોવાથી જે કારણ પરમાત્મા એટલે જે આત્મા ઉપાદેય છે તે કેવો છે કે વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. વિભાવ વિશેષ ગુણ પર્યાયો વિનાનો છે, રહી જ છે ત્રણેય કાળ. હવે એની ઉત્પત્તિ કેમ થાય છે ચાર ભાવોની? ચાર ભાવો ઉત્પન્ન તો થાય છે ક્રમે ક્રમે. મિથ્યાત્વ હોય ત્યારે ઉદયક ભાવ ઉત્પન્ન થાય, પછી સમ્યક દર્શન ઉપશમ થાય તો ઉપશમ ભાવ પ્રગટ થાય, પછી ક્ષાયિક સમ્યક દર્શન ક્ષાયિક ભાવ પ્રગટ થાય, પછી ચારિત્રનો ક્ષોપશમ ભાવ પ્રગટ થાય અથવા સમ્યક દર્શનનો ક્ષોપશમ ભાવ. આ પર્યાયો ચાર ભાવ ઉત્પન્ન કેમ થાય છે? આત્માથી રહિત તો તમે કયા, પણ એની ઉત્પત્તિ કેમ થાય છે? આત્મા એને ઉત્પન્ન કરે છે કે બીજી ચીજ ઉત્પન્ન કરે છે એને? દ્રવ્ય આત્મ સ્વભાવ છે એને ઉત્પન્ન નથી કરતો, અને ઉત્પન્ન થાય છે હકીકત એને ક્ષણિક ઉપાદાનથી ઉત્પન્ન થાય છે. ક્ષણિક ઉપાદાનથી પર્યાય પર્યાયથી ઉત્પન્ન થાય છે, પણ એ પર્યાયની ઉત્પત્તિમાં કોઈ કારણ છે કે નહીં? કે હા, એનું કારણ દ્રવ્ય કર્મ ભાવ કર્મ ને નો કર્મ રૂપ ઉપાધિથી જનિત એ જે આત્માની સાથે એક વધારાની ચીજ ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને શરીર આદિ નો કર્મ એનો જે સંબંધ થયો છે એના સંબંધથી આ ચાર ભાવોનો જન્મ થાય છે. દ્રવ્ય કર્મ નો અવલંબન લે ત્યારે ઔદયિક ભાવ ઉત્પન્ન થાય, દ્રવ્ય કર્મ નો લક્ષ છોડે તો ઉપશમ ક્ષોપશમ ને ક્ષાયિક ભાવ ઉત્પન્ન થાય. માટે એ કર્મનો સદભાવ અને અભાવ જેમાં નિમિત્ત થાય તેથી તેને કર્મકૃત ભાવ કહેવાય છે, આત્મકૃત ભાવ નથી. આત્માનો સ્વભાવ તો નિષ્ક્રિય છે, યાને ઉત્પન્ન ક્યાંથી કરે, અને ઉત્પન્ન તો થાય છે. હવે ઉત્પન્ન થાય છે એમાં ઉપાદાન કારણ પર્યાય પર્યાયનું, નિમિત્ત કારણ કોણ? નિમિત્ત કારણ કર્મ દ્રવ્ય કર્મ, એમાં ત્રણેય લીધા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. એની ઉપાધિથી જનિત એટલે એની ઉપાધિથી જન્મેલા પ્રગટ થયેલા જન્મેલા એમ વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. ભગવાન જે આત્મા છે ઉપાદેય ધ્યેય તત્વ, ધ્યેય તત્વમાં કોઈ પરિણામ નથી, અને પરિણામ નથી એનું કારણ શું? કે એ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે, કર્મકૃત ભાવો છે. કર્મકૃત એટલે કર્મની જેમાં અપેક્ષા આવે. ખરેખર જળ કર્મ એને ઉત્પન્ન કરે છે એમ ન લેવું, સમજી ગયા? તો આખો સિદ્ધાંત ફરી જાય. તો બે દ્રવ્ય એક બી એક દ્રવ્ય કરતા થાય એમની નિમિત્ત કરતા, નિમિત્ત કરતા છે, સદભાવ નિમિત્ત અને અભાવ નિમિત્ત. એટલે એનું નિમિત્ત કારણ પણ આત્મા નથી, એનું ઉપાદાન કારણ એ જે પ્રગટ થાય છે પર્યાય ચાર, એનું ઉપાદાન કારણ આત્મા નથી અને એનું નિમિત્ત કારણ પણ આત્મા નથી. કેમ? આત્માના આશ્રય પ્રગટ થતા નથી, ત્યારે એ પ્રગટ તો થાય છે. તો કે કર્મનો સદભાવ સંબંધ અને અભાવ સંબંધ એટલી અપેક્ષા આવે છે, માટે અમે એને ઉપાધિ જનિત ભાવ કહી છે. કર્મની ઉપાધિથી જન્મેલા એ ભાવો માટે ભાવાંતરો છે અને વિભાવ ગુણ પર્યાયો છે, એનાથી ભગવાન આત્મા રહિત છે. એમ જે 38મી ગાથામાં આવ્યું કે નવ તત્વથી અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું, એમ આવ્યું હતું ને? હે, ઈ નહી વાત, અહીંયા ઈ જ વાત છે કે નવ તત્વ એનાથી હું ભિન્ન છું. કેમ કે નવે તત્વ પરદ્રવ્ય છે, અને નવ તત્વની ઉત્પત્તિ કેમ થાય છે કે દ્રવ્ય કર્મના સદભાવ સંબંધથી ઉત્પન્ન થાય છે, અને અભાવથી ઉત્પન્ન થાય છે મોક્ષ. માટે એનો એના સંબંધથી ઉત્પન્ન થાય મારી ચીજ નહીં, અપેક્ષા આવી હું તો નિરપેક્ષ છું.
એમ આચાર્ય દેવે ઘણી ગાથાઓમાં આવી પુષ્ટિ આપી છે,
નિમિત્ત કારણ બતાવ્યું. અને નિમિત્ત કારણ બતાવીને શું કહ્યું કે આ જે ભાવો છે એ નિમિત્ત સાપેક્ષ ભાવો થયા, નિમિત્તની અપેક્ષા આવી, એની ઉત્પત્તિમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જુઓ તો એની અપેક્ષા આવી ને એટલી, ભલે થાય છે એના ક્ષણિક ઉપાદાનથી, પણ એમાં નિમિત્ત કારણ આત્મા નથી. જો આત્મા નિમિત્ત કારણ હોય તો આત્માથી આત્માથી ઉત્પન્ન થયેલા ભાવો લખત, આત્માથી ઉત્પન્ન થયેલા ભાવો નથી લખું. પણ ભાવકર્મ દ્રવ્ય કર્મ નો કર્મની ઉપાધિ જનિત ભાવો માટે તે હેય છે. બહુ ઊંચી ચીજ છે એ, એના વિનાનો છે એટલે રહિત છે. મૂળમાં સંસ્કૃતમાં રહિત છે, રહિત છે એ એનો અર્થ કર્યો છે, વિનાનો છે એક જ. વિનાનો કયો કે રહિત કયો? એક જ, એના વગરનો છે. ભગવાન આત્મા એ પરિણામથી રહિત છે. તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો, હવે ઓલી નાસ્તિથી વાત કરી, હવે અસ્થિથી વાત કરે છે કે આત્માનું અસ્થિથી શું સ્વરૂપ છે. તથા અનાદિ અનંત એક અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો, જોયું ને અતિન્દ્રિય સ્વભાવ વાળો, ઇન્દ્રિય જ્ઞાન વાળો આત્મા નથી, અતિન્દ્રિય સ્વભાવ વાળો, શુદ્ધ સહજ પરમ પારનામિક ભાવ જેનો સ્વભાવ છે, એવો કારણ પરમાત્મા. આ જે કારણ પરમાત્મા ઉપાધિ છે એ કેવો છે કે એક તો અનાદિ અનંત છે, બીજો અતિન્દ્રિય સ્વભાવ વાળો છે. અનાદિ અનંત અતિન્દ્રિય સ્વભાવ વાળે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થાય અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એવો નહીં, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થાય અને અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય એવો નહીં, પણ પ્રથમથી જ અનાદિ અનંત અતિન્દ્રિય મહાપદાર્થ એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી થતો, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે, માટે પોતે જ અતિન્દ્રિય સ્વભાવી આત્મા છે. એમ ત્રણેય કાળ અતિન્દ્રિય સ્વભાવ વાળો, શુદ્ધ સહજ, સહજ સાહજિક એનું મૂળ રૂપ છે, અકૃત્રિમ સહજ એટલે અકૃત્રિમ અનાદિ અનંત, શુદ્ધ સહજ પરમ એટલે પૂજનિક ઉત્કૃષ્ટ પારણામિક એટલે જેવો છે તેવો ને તેવો અનાદિ અનંત રહે એમાં કઈ ફેરફાર ન થાય, અને એમાં કર્મની અપેક્ષા ના આવે એને પારનામિક ભાવ કહેવામાં આવે. પરમ પારનામિક ભાવ જેનો સ્વભાવ છે એટલે આત્માનો સ્વભાવ છે, જે ઉપાધેય તત્વ ધ્યેય તત્વ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. ઓલું જે આવ્યું હતું ને, એવા આત્માને આત્મા ખરેખર ઉપાધેય છે. હવે આત્મા ઉપાધેય છે એની નાસ્તિથી પહેલા વાત કરી, પછી અસ્થિથી વાત કરી. નાસ્તિથી પહેલા વાત એમ કરી કે અનાદિકાળથી જીવને નાસ્તિને જ આત્મા માને છે, એટલે નાસ્તિમાં અંબુતિ છોડાવવા માટે આ પરિણામને જો તો આત્મા માનતો તો એ પરિણામથી આત્મા રહિત છે. ત્યારે આત્મા સેનાથી સહિત છે? જો પરિણામથી રહિત છે તો આત્મા સેનાથી સહિત છે કે પોતાના ગુણોથી સહિત છે, પોતાના પરમ પારનામિક ભાવથી સહિત છે, અને અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. એ અસ્થિથી વાત કરી એમ, એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. ઓલો આત્માની વ્યાખ્યા પેલા કરી હતી કે આત્મા આત્માનો ઉપાદેય છે, તો કયો આત્મા ઉપાદેય છે કે આવો આત્મા ઉપાદેય છે, બરાબર. હવે અતિ આસન ભવ્ય જીવોને, ભવ્ય જીવ નહીં ભવ્ય જીવો બહુવચન અને આસન ભવ્ય નહીં, અતિ આસન ભવ્ય જીવોને એકદમ નજદીક જેને અલ્પકાળમાં મુક્તિ થવાની છે એવા અતિ આસન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આહા, ધર્માત્માઓને એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે, બસ બીજી કોઈ ચીજ ઉપાદેય લાગતી નથી. બીજામાં ક્યાંય મહિમા છે નહીં, બીજામાં મન ચોટતું નથી. અતિ આસન, હા, અતિ નિકટ, જેનો કિનારો હવે આવી ગયો. હવે 38 ની ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ પદ્મમલધારી દેવ શ્લોક કહે છે, સર્વ તત્વોમાં જે એક સાર છે. આહા, બધા તત્વો અનેક પ્રકારના હોય પણ એમાં સાર એટલે ઉપાદેયભૂત તત્વો તો એક આત્મા છે. સર્વ તત્વોમાં જે એક સાર છે, બાકી બધું અસાર છે. હવે બહારના સંયોગ તો એના ઘરે રહ્યા, પણ એમાં થતા પરિણામ, અશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ, એ પણ સાર નથી. આહા, એ પણ અસાર છે, ઉપાદેય તત્વ નથી માટે અસાર છે. જે સમસ્ત નાશ પામવા યોગ ભાવોથી દૂર છે, ચારે પ્રકારના જે ભાવો કયા એ નાશવાન છે. નાશવાન હોવાથી એનાથી ભગવાન આત્મા દૂર એટલે ભિન્ન છે, રહિત છે. અવિનાશી તત્વ અને નાશવાન તત્વ બે ભિન્ન ભિન્ન રહેલા છે, દૂર છે, એનાથી રહિત છે. એનું બેનું એકત્વ થતું નથી, ભિન્નત્વ રહે છે, જુદાપણું. જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જેને ઈચ્છારૂપી જે કામ થાય પ્રગટ એને નષ્ટ કર્યો છે, અથવા જેમાં ઈચ્છાઓનો અભાવ ત્રિકાળી દ્રવ્યમાં છે, જે પાપરૂપી વૃક્ષને છેદનાર કોળો છે, પુણ્યને પાપ જ છે, એનો નાશ કરવાનું જેનો સ્વભાવ છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, ત્રણેય કાળ જ્ઞાન 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 જ્ઞાનમય આત્મા રહેલો છે, જે સુખ સાગરનો પૂર છે, જ્ઞાનને આનંદમય બે ગુણ લીધા, અને જે ક્લેશો દધીનો કિનારો છે, જે દુઃખનો નાશ થાય એવો ભગવાન આત્મા છે, એનો કિનારો છે, તે સમયસાર શુદ્ધાત્મા જૈવંત વર્તે છે. આવો શુદ્ધાત્મા ત્રિકાળ જૈવંત વર્તે છે. અમારી દ્રષ્ટિ શુદ્ધાત્માઓ પડી છે, જૈવંત વર્તો પરમાત્મા ત્રિકાળ દ્રવ્ય સામાન્ય જૈવંત વર્તો, બસ. એ 38 ગાથા પૂરી થઈ, એનો શ્લોક પૂરો થયો. હવે 39 ગાથા. જીવન નેન સ્થાન સ્વભાવના માન અપમાન તણા નહીં, જીવનેન સ્થાનો હર્ષના સ્થાનો અહર્ષ તણા નહીં. તો જીવને આ નથી, જીવને આ નથી, નિષેધ કરતા આવે છે. હવે બધા બોલ, નિષેધ ના આવશે. જીવને નજર જીવને છે, જીવ ઉપર, અહીંયા જીવ ઉપર આત્મા ઉપર નજર રાખીને લખે છે કે આત્માને ખરેખર સ્વભાવ સ્થાનો એટલે વિભાવ સ્વભાવના સ્થાનો નથી. વિભાવ સ્વભાવ એટલે વિશેષ પર્યાય રૂપના જે ભાવો છે એના સ્થાનો આત્મામાં નથી, પર્યાયો આત્મામાં નથી. માન અપમાન ભાવોના સ્થાનો આત્મામાં નથી, માન કશાય પણ આત્મામાં નથી અને અમાન એવી કશાય પણ આત્મામાં નથી. માન કે અપમાન એવા જે પરિણામ થાય એ આત્મામાં નથી. માનના પરિણામ આત્મામાં ન થાય ને અપમાન જનિત પરિણામ પણ આત્મામાં ન થાય, એનાથી એ નથી આત્મામાં, આત્મામાં છે જ નહીં. જો છે એનો નાશ કરવાની વાત નથી, ધ્યાન રાખવા જેવી ચીજ છે. હર્ષ ભાવના સ્થાનો નથી, હર્ષ ઉત્પન્ન થાય અને પછી એનો અભાવ કરો એમ નહીં, હર્ષનો ભાવ એમાં છે જ નહીં, અનાદિ અનંત જીવને ન હોય. એ તો પર્યાયમાં હોય,
નિષ્ક્રિય ધ્રુવ પરમાત્મા બતાવે છે એકલો
કે અહર્ષના સ્થાનો નથી, સુખ દુઃખ ના સ્થાનો આત્મામાં નથી. ટીકા, આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. આપણે વાત થઈ હતી કે નિર્વિકલ્પ આત્મા છે એના ઉપર દ્રષ્ટિ દેતા જેવો ત્રિકાળ નિર્વિકલ્પ સ્વભાવ છે એવા પરિણામ પણ નિર્વિકલ્પ પ્રગટ થાય છે. શુદ્ધાત્માનું અવલંબન લેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય, વિતરાગી પ્રતિમાનું અવલંબન લેતા વિતરાગ ભાવ પ્રગટ થાય, આનંદ મૂર્તિ આત્માનું અવલંબન લેતા આનંદની પર્યાય પ્રગટ થાય, જેવો દ્રવ્ય સ્વભાવ છે એવું અવલંબન લેતા પરિણામ પણ એની જાતના પ્રગટ થઈ જાય. ટીકા, આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે, ભગવાન જે આત્મા છે એને કોઈ પણ પ્રકારની ઉપાધિ લાગુ પડતી જ નથી. ત્રિકાળ ત્રણેય કાળ નિરૂપાધિ વસ્તુ છે, એને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ લાગુ પડતી નથી. ત્રણેય કાળ નિરૂપાધિ, ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને, એવા શુદ્ધ આત્માને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. એટલે કે વિભાવ રૂપ સ્વભાવના સ્થાનો નથી. શુદ્ધ જીવાસ્તિકાયને પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, ધ્યાન રાખજો, મોટો ફેર છે, આસમાન જમીનનો ફેર છે. જો તમે એમ આનો અર્થ કરો કે મોહ રાગ દ્વેષનો અભાવ થયો તો તમે થાપી દીધો તો આત્મા આત્મા નહીં આવે.
બરાબર, આ તો નિરાવરણ છે.